1942 વિશ્વયુદ્ધ થયું અને એક મોટું જહાજ ત્યાં મુંબઈ બંદરે આવ્યું અને એમાં વિસ્ફોટની સામગ્રી બધી, એમાં ભયંકર ભેદી ધડાકો થયો મુંબઈની ગોદી ઉપર જહાજમાં, પ્રચંડ વિસ્ફોટ થયો. એ તો હજી મુંબઈના જે જોયા યાદ રાખે એવો થયો. આખી ગોદી ભડકે સોલી, હાહાકાર થઈ ગયો. દારૂગોળો મૂકે, લશ્કર પછી તો મૂક્યું, ઠાર્યું, પછી આવ્યું, પછી કોર્ડન કરી લીધું. હવે તો કરોડોનો માલ ગોદીઓમાં હોય. હવે એમાં આમની ગોદી તજ ને લવિંગની, એલચીની ભાઈ, ગાંધી એન્ડ સન્સની, પાણીચંદ બાપાની, એની કેટલી થાય ચિંતા, વિચાર કરો. છાપ થઈ જવાની વાત હોય, પણ જેવો ને સમાચાર મળ્યા કે મુંબઈમાં ગોદીમાં વિસ્ફોટ થયા છે ને એમાં તો આપણે ગાંધી બધું પણ મોટો ગોદામો ને આ બધું છે, અરે રે, શાસ્ત્રી મહારાજે તરત કાગળ લખ્યો આપણા ગુરુદેવ શાસ્ત્રી. માણેકચંદ ને પાનાચંદભાઈને માલુમ થાય, જય સ્વામિનારાયણ સાથ, કે અમે શ્રીજી મહારાજને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી છે તમારી રક્ષા કરે, એવું બધું લખ્યું. ચિંતા કરવી, કાગળ મળ્યો. પણ ભાઈ જ્યાં 15 દિવસે તો બધું સરખું ન થતું હોય, આગની જ્વાળાઓ ને બધું ભસ્મી બહુ દેખાતું હોય, ખંડેર દેખાતા હોય, ઠીક છે કાગળ મૂકી રાખે. હે, મહિના પછી કંઈક જવાનું થયું, જ્યાં એમના ગોદામાં ગોદીઓ ખોલી, એલચીનો દાણો દાજેલો નહોતો ભાઈ, આને શું કહેવાય બીજું, કેમ હરીભાઈ, અકબંધ ગોઠણીએ પડીને રેડ્યા હોય કે આ હા, એક ગુરુનું વચન હોય એને ભગવાન કેટલું સત્ય કરે છે. એક એલચીનો દાણો બેળ્યો નહીં, કેમ રક્ષા કરી, નિંભાડામાં બિલાડીના બચ્ચાને રાખી એમ. પછી એમણે તરત સમાચાર મોકલ્યા કે બહુ જ મહારાજે રક્ષા કરી છે, આ બધું એમનું જ કહેવાય, સત્કર્મ કરવું છે કાંઈક ભગવાન સ્વામિનારાયણ માટે. અને પછી એ જૂનાગઢમાં સ્વામી ત્યારે મહંત, અને 21 દિવસનો ન ભૂતો ન ભવિષ્યતિ, 5 દિવસ 8 દિવસ 18 દિવસ 11 દિવસ નહીં, 21 દિવસનો. અને એક સાંજે એક ટક સાંજે જમવા માટે લોકોને ખીચડી જોઈએ, ખીચડી શાક, 100 મણ ચોખાની ખીચડી રંધાતી, એટલું માણસ જમતું, એવો 21 દિવસનો યજ્ઞ કર્યો. 21 દિવસ ટૂંકા. અને ત્યારે પાછું રેશનિંગનો વિશ્વયુદ્ધનો પ્રસંગ, એટલે ચોખા આ તે ખાંડ કેરોસીન કે હેરફેર ના થાય, જેલમાં નાખી દે, જિંદગી પર નીકળો નહીં, એવો કડક કાયદો. અને એમાં આ યજ્ઞ કરવો, અને એમાં ચોખા ખૂટ્યા, શું જમાડવું. ત્યારે ખીચડા મંદિર છે આજે ત્યાં, એના ત્યાં જીવરામ બાપુ હતા ખીચડાપંથી, એને રાત્રે સહજાનંદ સ્વામી જગાડ્યા ખીચડાપંથી ને. બોલો, બહુ લાંબી વાત કરું તો એમાં એમાં સમય વીયો જાય, પણ ઓલો વિચારો કે બાપા તમે કોણ, તો હું ભગવાન સ્વામિનારાયણ, મને કેમ દર્શન દીધા, તો કે તમે સરજુ નદીના છો અને હું સરજુ પારી છું, એટલે આમ જોવો આપણને દેશનો મહિમા નથી ભાઈ, તો મારે શું સેવા છે, શું આજ્ઞા છે, તો કે જૂનાગઢ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન હું છું, ઉત્સવ થાય છે, ખ્યાલ છે યજ્ઞ, તો હા, તે ચોખા ખૂટ્યા છે ને મહંત શાસ્ત્રી ધર્મજીવનદાસજી, નામ બોલ્યા, શાસ્ત્રી ધર્મજીવનદાસજી આકુળ વ્યાકુળ છે, મારે શું જમાડવું, જાઓ એને કહી દો, જરાય ચિંતા ન કરે, ચોખા આવી જશે, અમે બેઠા છીએ, પણ એને એક કહી દેજો કે અમુક લોકો અંદરના જ છે, ખોટું દેખાડવા બહુ મથે છે, માટે અમુક રસોડામાં અમુક અમુક જગ્યાએ વિશ્વાસુ ધ્રોગા જેવા કણબી ખેડુ પટેલિયા એવા હરિભક્તોને મૂકી દે, નહીં તો ભૂંડું દેખાડવા માટે એ આવા જ હોય, કહેવાય નહીં, બોલો, ભગવાનને ધક્કા ખવડાવવા પડે એવા, એ પાપીઓને શું કહેવું, મૂકી દેજો વિશ્વાસુ ધ્રોગા જેવા હરિભક્તોને, નહીં તો રસોડામાં ખોટું દેખાડશે, અહીં ખોટું દેખાડશે, બધું સૂચના આપી. અને બોલા પગનું ગેંગરી રાફી જેવો રોગ થાય ને એ થયો હતો, ના હું હાલી નથી શકતો, બધું સારું થઈ જશે, જાઓ. એ થયું સારું, ગયા મળ્યા, લાંબી વાત કરીએ તો એમાં જ રાત પડે. ચોખા આવ્યા, શું બીજે દિવસે સવારમાં જ એક વેપારી આવ્યો, એ કે મહંત કહાં હૈ, મહંત મહંત કહાં હૈ, એટલે કે મળ્યા, ચોખા જોઈએ છે, ચોખા કાનમાં બોલે, કારણ કે મરી જાય નહીં ત્યારે, એવો હલવાણેલો કાઢવા વગર છૂટક્યો નહીં, તો કે જોઈએ છે ને ચોખા, બહુ જોઈએ છે, બસ આ તમારી દિવાલ અમારી દિવાલ, એક ફાંકું પાડો ને ઢગલો થાય, અને ઢગલો થયો, યજ્ઞ તો પૂરો થઈ ગયો, 2.5 વર્ષ સુધી જુનાગઢમાં હરિભક્તો સંતો ચોખા જીમા ત્યારે ખૂટ્યા. 2.5 વર્ષ દેનારો નાનો છે ત્યારે, શું વાતો તમે જોવો છો. અને એ જ પાનાચંદ બાપાને મૂકે, અમે તો દર્શન કર્યા છે ને, એ પાનાચંદ બાપાને મુખેથી વાત સાંભળી કે સ્વામીજી 21 દિવસનું. હા, અને મેં સાંભળી પાનાચંદ બાપાએ એ વાત કરતા કરતા એક વાત એમણે એ કરી જે કદાચ તમે નહીં સાંભળ્યું, મને કે હરિસ્વરૂપ સ્વામી 21 દિવસનો યજ્ઞ, અમારો પરિવાર ગાંધી પરિવાર કેવડો મોટો, સજોડે બધા યજ્ઞમાં બેઠા હોય અને બાઈઓને તો સ્ત્રીના ધર્મ લાગુ પડે રજસ્વલાના, પણ સ્વામી 21 દિવસ સુધી કોઈ સ્ત્રીને રજસ્વલા નહીં. બધાને કઈ એક જ તારીખ ન હોય ને, આ તો તમે સમજી શકો છો ને, કોઈને નહીં, નહીતર યજ્ઞનો લાભ ન મળે સ્વામીજી, કોઈને નહીં. આને શું કેવું, આ ગુરુ ને ભગવાનનો પ્રતાપ જો. આ મૂર્ખા હોય એમ માને નહીં, બાકી અમારા તો અનુભવ છે, ગમે એવા વિઘ્ન આવનારા હોય ટળી જાય. આજે આ શાસ્ત્રી મહારાજનો આજે પ્રસંગ કહીએ છીએ અને આવતીકાલે જ એમની પુણ્યતિથિ છે, આગોતરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ આપણે, એના છે એનું ગૌરવ છે. તો અને આટલી સમૃદ્ધિ, આટલી ધોમધોમ સાહેબી, પણ સંતની કૃપામાં કહ્યું ને, મલિન સંસ્કારો પૂર્વનો હાથે, બધું સંસ્કારો હોય વિષયોના હાથે બધા નાશ પામી જાય, શુદ્ધ થઈ જાય, એમ આસુરી દેવી થઈ જાય, રાજીપો થાય તો, અને કુરાજીપાય થાય તો દેવી હોય આસુરી થઈ જાય, વચનામત બોલે છે. આવી સમૃદ્ધિ કે અમને સંતોને બધાને જ્યારે ત્યારે શાસ્ત્રીજી મહારાજ સાથે ગુરુદેવ સાથે જવાનું થતું ત્યારે એ માથે ઉભા રહી ન, પાનાચંદ બાબાને શેઠિયાઓ બધા બ્રાહ્મણો રાખ્યા હોય, 7-7, 8-8 પ્રકારની ચટણી હોય, શાક એટલા પ્રકારના હોય, મીઠા હોય એટલી પ્રકારની હોય, કાંડા મરડાવી મરડાવીને જમાડાવે, જમો જમો આવા હેત કરી જમાડે. પણ એ બધા સંતો જમી રહે ને, એનો જિંદગીભરનો નિયમ જમવાનું શું, બે જ વસ્તુ એક જ ટાઈમ, રોટલી ને શાક અથવા રોટલી ને મગની દાળ, બીજું કશું નહીં. જ્યારે કેરીની સિઝન આવે ત્યારે કેરી નહીં ખાવાનો નિયમ, અડદિયાની સિઝન હોય ત્યારે અડદિયા નહીં ખાવાનો નિયમ. સાહેબ વિચાર કરો તમે, અહીંયા હલી જાય એવી વાત છે, સાહેબીમાં રહેનારા માણસો શેઠિયાઓ જેને ત્યાં નોકર ચાકરનો પાર નથી, આટલી તો વસ્તુઓ થાળમાં પાછી રોજ બને ઠાકોરજીને, મંદિર અંદર ઘરે આવી વાનગીઓ થાય, લાડથી ઠાકોરજીને થાળ જમાય, પણ આ આ શેઠિયાઓ જમે એટલે બે જ વસ્તુ, અને એક જ ટાઈમ, બીજે ટાઈમ નહીં. શું કહેવાય, અને જળ કમળ જનક વિદેહી નહીં તો શું કહો, તો કોઈ દી ભાવ ન થાય. અને 51માં બેઠા એટલે સાંખ્ય યોગ પૂરો, બ્રહ્મચર્ય સંયમ, સાધુ પુરુષો જેવા વર્તમાન કડક, બોલો. આહા છે ને, ક્યાંક સંત એક ચારે ચાર વસ્તુ 58ની હું બોલ્યો એ આવી ગઈ ને, આ સાધનાથી થાય, આ આ ઘરે બેસીને માળા કરવાથી થાય, હે સંત કૃપાથી થાય છે. અને એ શેનાથી થાય, શેનાથી, અહંકારનું ઘોલિયું થઈ બેઠો હોય એને થાય નહીં કોઈ, બહુ સમજવા જેવું છે. કેવું થયું જો તમે, અરે વાહ, આ છે ને, એટલે જ મેં પહેલા કહ્યું આધ્યાત્મિક શ્રમ બચી જાય, અને શ્રમથી કદાચ થાય નહીં એ આનાથી થાય. જુનાગઢમાં એક સાધુ હતા, તો બહુ ગુણાતીતાનંદ સ્વામીને પ્રત્યે સ્નેહ અને ભાવને એવી સેવા કરે, અર્ધે વચને શરીરામ ગોથું ખાઈ જાય, હે સ્વામી કે ત્યાં તો ઊભા થઈ ગયા હોય એવી સેવા કરે, એ વાળે ચોળે ચમાડે આ તે બધી મંદિરની બધી સેવા કરે, અર્ધી રાતે જ્યાં મોકલે તે સેવા કરે, એવી સેવા કરે. પણ પૂર્વનું કંઈક એવો તે ક્યારેક સ્ત્રીયાદિકના ને બધા અયોગ્ય ઘાટ થાય મનમાં, દેહથી શુદ્ધ પણ મનમાં આવું બધું આવતું હોય, ભગવાન જાણે ને ગુણાતીત બાપ જાણે. એમાં સાધુ આશ્રમમાં આવેલી ઓળીપો ગાયર માટીથી થતા ને ત્યારે, હવે તો આની જેવી ક્યાં આરસના ફર્શ હતા બધા, એટલે આમ સ્વામીએ કીધું હોય ઓળીપો ગૌછાણથી ને એનેથી આમ લીપતા હતા, ગુણાતીતાનંદ સ્વામી ઉપર આવ્યા, એટલે આમ લીપતા હતા. કોણ આવ્યું એ જોવા માટે પેલા સાધુ આમ જોયું, આમ, અને ગુણાતીતાનંદ સ્વામી આમ ઉભા રહ્યા, આમ જોયું, ચાર આંખ વિધિના સેકન્ડ કામ ખેંચી લીધો, એના જીવમાંથી ખેંચી લીધો. બોલો, આ સાધનાથી થાય? ટીંબીના અમરા ભગત કોળી જ્ઞાતિ વડતાલમાં મહારાજ અક્ષરવાસી સ્વધામ પધાર્યા ત્યાર પછીનો પ્રસંગ, અને એ ચૈત્રી રામનવમીનો સમય, દોડી દોડીને સેવા કરે, સાધુ અને વ્રત સાધુ હોય ને માંદાની સેવા કરે, એમના જે મૂતળી પેશાબના ખાળિયા હોય ત્યારે તે માટલા રાખતા હોય, ભરાઈ જાય તો નાખી આવે, સાફ કરે, આ બધું એવું બધું બહુ કામ કરે, દોડી દોડીને કરે, અને એ બધું સંતોના નજરમાં હોય. એ ઉત્સવ પૂરો થયો ને પછી એ રઘુવીરજી મહારાજ આચાર્ય બેઠા હોય, બાજુમાં ગુરુ ગોપાળાનંદ સ્વામી બેઠા હોય, દ્રશ્ય સંભાળી હતો, એ કંઈક થાય, જેને એક પછી એક બીજા બીજા ભગવાનના અવતારો બેઠા હોય લાઈનમાં. અને એટલે વિદાયનું હોય ને એટલે પગે લાગવા આવે ને, પછી મા બાપ ઘરે જઈએ છીએ એમ, અમરા ભગત કોળી સેવાભાવી પગે લાગવા આવ્યા, એટલે રઘુવીરજી મહારાજને પગે લાગ્યા, એટલે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આને માથે હાથ મૂકો, બહુ સેવા કરી છે. એટલે આચાર્ય મહારાજે માથે બે હાથ મૂક્યા, અને વાળ થોડા મોટા એટલે આમ સેજે આમ પકડ્યા અને હલાવ્યા રાજીપાથી. અરે ભગત બહુ રાજી હો, તમે બહુ સેવા કરી. પછી ગોપાળાનંદ સ્વામીના ખોળામાં માથું મૂક્યું, સ્વામીએ પણ માથે હાથ મૂકીને, ભગત તમે તો બહુ સંતોને રાજી કરી દીધા, બહુ રાજી કર્યા, અમે બધા બહુ રાજી છીએ. બસ ત્યારે આંખમાં આંસુ આવી ગયા છે, ઉત્સવ પૂરો થયો, પણ એ ત્યાંથી ઉઠ્યા, હાલતા થયા, મનમાં થઈ ગયો કે આ હા હા, પોતાના વાળને પગે લાગે, આંખી અડાડે, પોતાના વાળ લઈ લઈ, અને પોતે પ્રસાદી ના છે, ગોપાળાના સામે અડ્યા, રઘુવીરજી મહારાજ અડ્યા, આ વા વા વા, આખી જિંદગી એના વાળને પગે લાગતા એ માણસ, આ વાળ કઈ બીજાના છે, હા જો આ પ્રસાદી ના છે, લે લે લે, એમ બીજાને અડાડે, જો કોઈને દરદ હોય તો વાળ અડાડે, આ તમે કેવો પુરુષ. બસ હવે આ વાળ અહીંથી ઉતરે નહીં, અને ભાઈ જોગંદર જટા જેવા વાળ થયા, હાઈલા જતા હોય તો આમ ધાયલો જતો, લટુરિયો હાઈલો જતો એવું લાગે, ઋષિ જેવો જીવન લાગે, પણ વાળ એને નક્કી થઈ ગયું કે આના માથે, મારા માથા માથે ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજનો હાથ પડ્યો, હવે આના માથે કોઈનો હાથ ન પડે, જાઓ. તે વાળનનો તો ન પડ્યો, પણ કે લગ્ન કરું તો બૈરા છોકરાનો પડે ને, માટે આ જીવન પરણવું જ નથી. ગ્રહસ્થાશ્રમ ઉડી ગયો, લ્યો બોલો કેવી મોટી વાત છે, ક્ષણમાં થાય છે ને, ક્ષણમાં થાય. જો આવી વાતો સ્વપ્ન લાગે, સ્વપ્ન શું કામ લાગે, કે સ્વપ્ન ક્ષણમાં કેવું થઈ જાય, કાંઈ ન હોય, આમ સુતા આમ કરીને આમ કરો, ત્યાં જીવતા મરે, મરેલા જીવતા થઈ જાય એવી વાત થાય સ્વપ્નમાં. હે, સ્વપ્ન નું એવું છે ને, સાવ હાજા અમે બધા નાય ધોઈને નવા કપડા પહેરીને સુતા હોય, પણ ક્ષણમાં કઈક એવું સ્વપ્ન આવે, ઉઠે ત્યાં પલ્લી ગયું, આવું થઈ જાય સ્વપ્ન ની, સ્વપ્ન છે. જુનાગઢમાં ગુણાતીતાનંદ સાહેબ પાસે રામદાસજી નામે સાધુ રહેતા, અમારા શ્રીજી મહારાજ વખત ના હતા, પણ એ આમ બહુ સેવા કરે. રાજીપાથ ગુણાતીતાનંદ સ્વામીનો એવો. પછી છે ને, જે કહ્યાગ્રહ હોય, પ્રસન્નતાથી કરતા હોય, હે, નિકટ હોય, નજીક હોય, વિશ્વાસુ હોય, હૈયું એક થઈ ગયું હોય, અંતર કાંઈ ન હોય, એને કાળી રાતે કામ ચિંતતા સંકોચ ન થાય, બીજાને હોય તો તરત આપણને એમ થાય કે આને રહેવા દો, નથી કેવું, પણ અમુકને એવું હોય ગમે ત્યારે કયો ને, અને એવર રેડી હોય, ગમે હોય ત્યારે કયો, હા હા વાંધો નહીં, હા વાંધો નહીં, થઈ જશે. હે, બીજાને કહેતા શું કરશું હવે, તમે કીધું, તમારી વાત સાચી, બધી સાચી, શું બધી સાચી, તો શું આમ ખોટું શું છે, એ આપણે ગોતવું પડે. બોલો, તમારી વાત સાચી, ખોટું શું છે, એ કયો. એવા રામદાસજી કે હુકમે હજુર, એમ એમાં એ ઉનાળો હોય ને એવું, એમાં જરૂર પડી હોય મંદિરનું બાંધકામ હોય, સ્વામીને વંથળના કલ્યાણભાઈ પટેલ સાંભળે, મંદિરમાં જરૂર હોય રૂપિયા પૈસાની આની તેની, રામદાસજીને કીધું સ્વામી રામદાસજીને, પંથલી જશો, તડકો છે, આવું છે, જવાનું જ હોય ને, પૂછવાનું હોય કે જાશો, એમ જાઓ એમ કહેવાય, પૂછવાનું હોય જાશો એમ જાઓ એમ કહેવાય. હા, એમ પૂછે તો ઘણા દુઃખ લાગે, એમ તમે જાવ એમ કેમ ન કહ્યું, જાઓ. હા, લ્યો આ કાગળ, કલ્યાણભાઈને આપજો, 200 રૂપિયાની જરૂર છે, લઈને આવજો. પણ જોજો, જાતા ને આવતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. ભલે સાહેબ, લ્યો. ગયા વંથળી જોડીમાં લઈને સાધુ કલ્યાણભાઈને મળ્યા, કાગળ આપ્યો, વાંચ્યો, આંખે માથે ચડાવ્યો. ઓહો, ગુરુએ કાગળ મોકલ્યો, 200 રૂપિયા હોય, 2000 આપ્યા. ઈ જમાને 2000, આ બધું આ શ્રીજીનું ને સંતોનું જ છે, લઈ જાઓ, જાઓ, આપી દીધા. નહીતર ગણાય છો કે કાગળ બરાબર છે પણ કપાણી છે, આ ફિક્સમાં મૂકી દીધા, નહીતર હાથ ઉપર જ હતા, હમણાં ફિક્સમાં મૂક્યા. હવે FD માં અમુક ટકા કપાય એવું છે, એટલે ઉપાડાય નહીં, આવું છે કે 2000 આપ્યા. આવતા જાતા ભજન કરે, થાક કાંઈ ગણે નહીં, પણ ભાઈ ભજન કરી કરીને આવતા આવતા જે ભજને થાય નહીં એ શું થાય, જુનાગઢ આવતા આવતા મંદિર આવતા આવતા તો મંદિરને કાંગરે કાંગરે ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય, અખંડ મૂર્તિ ત્રણેય અવસ્થામાં સિદ્ધ થઈ ગઈ. થાકી જાય તોય નો, વંથળીનો ધક્કો ખાધો એટલે મૂર્તિ સિદ્ધ થઈ ગઈ, જ્યાં જોઈએ ત્યાં શ્રીજી મહારાજનું દર્શન થાય. હે, સુઈ જાય તોય દર્શન, જાગે તોય દર્શન, આ સાધનાથી થાય. હે ક્રાંતિકારીઓ, કેવું છે એટલે ભાઈ ત્યારે અરે ભાગવત છે ને, ભાગવતની અંદર એક તો આ રહુગણને જે જળભરતની કથા છે ને એ 5મા સ્કંધમાં છે, એનો 12મો અધ્યાય 12મો શ્લોક ઉપદેશ આપે છે જળભરતજી રહુગણને. શું પણ એ રહુગણને ઉપદેશ આપતા આપતા એ સત્સંગનો મહિમા કહે છે, અદ્ભુત. એમાં આ એક શ્લોક તો બહુ પ્રસિદ્ધ છે, અમુક શ્લોકો તો હાર ધવાય એમાં. આ જળભરત રહુગણ રાજાને કહે છે, રહુગણ એ તપસા ન યાતિ ન ચેજ્યા નિર્વાપણાદ ગૃહાત વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્ય વિના મહત પાદ રજો અભિષેકમ. ઓહો, હે રહુગણ એ તપસા ન યાતિ, ગમે તેટલું હે રહુગણ કોઈ તપ કરે પણ ન મળે. શું ન મળે પછી કહેશે, ગમે એટલું તપ કરો, ઊંધા થઈ જાઓ ને, ઊભા સોમવાર આડા સોમવાર ને ગમે એવા સોમવાર ખારા ને મોળાકત ને દુનિયાના વ્રત કરો, કાચું ખાઓ ન ખાઓ આવું ખાઓ, ગમે તેટલા યજ્ઞ કરો. ઓહો, શું ભાગવત બોલે છે, તમે જો ગમે તેટલા યજ્ઞ કરો, ગમે તેવું તપ કરો, અને ગ્રહસ્થના સાધ્યંત તમે ધર્મ પાળો, અતિથિ સેવા દાન આ તે બધા ધર્મો પાલન કરો, વર્ણાશ્રમના ધર્મ પાળો, તોય રહુગણ આ નહીં થાય. અરે ન છંદસા, વેદ જીહવાગ્રહ હોય અને એના ઘન પાઠ કરતો હોય પણ છતાંય રહુગણ આ નહીં થાય. નૈવ જલાગ્નિ સૂર્ય, સૂર્યાદિક દેવતાઓની ઉપાસના કરી રાખો, અખંડ અખંડ ઉપાસના કરો દેવતાઓ, તોય રહુગણ નહીં થાય. શું તો શું કરવાથી થશે, વિના મહદ પાદ રજો અભિષેકમ. જ્યાં સુધી આ બધું કરતો હોય ભલે, અથવા કાંઈ ન કર્યું હોય તોય ભલે, પણ જ્યાં સુધી મોટા સત્પુરુષોના ચરણની રજ લઈને માથે નહીં ચડાવે ત્યાં સુધી ભગવાન નહીં મળે રહુગણ, ત્યાં સુધી ભગવાન નહીં મળે. લો, ગણાય તો કેટલા કેટલા કેવા તપ કરતા હોય અને વ્રત કાંઈક ને કંઈક ચાલતું જ હોય. અને ઘણા એવા વર્ણાશ્રમના ધર્મ પાળતા હોય કે સાધુના હાથનું જમે નહીં. કેમ? અમે બ્રાહ્મણ છીએ અને સાધુઓ તો બનેલા બ્રાહ્મણો છે, પછી ઉપવીત લીધી પછી બ્રાહ્મણ ધર્મ પાળે છે, બાકી તો આમ તો બ્રાહ્મણ તો નથી ને જન્મજાત, એટલે અમે સાધુના હાથનું ના જમીએ. વર્ણાશ્રમ ધર્મનું મનમાં છે પણ એકાંતિક ધર્મનો મર્મ સમજાયો નથી. એકાંતિક ધર્મનો, ભાગવત ધર્મનો, સત્પુરુષોનો મહિમા સમજાયો હોય તો સાધુ જે આપે પ્રસાદ કરીને જમી જાય. આ તો કે નહીં, હું નહીં જમું, મારે તો ધર્મ છે, મારો નિયમ છે. સાધુ કે સારું, હે, એ ન મળે. જ્યાં સુધી સત્પુરુષોના, એટલે ચરણ રજ એટલે શું? દાસ થઈને એની સેવા કરવી, રજ માથે ચડાવી, એટલે દાસત્વ ભાવે એને સેવા. જ્યાં સુધી સત્પુરુષને રહુગણ નહીં સેવો ત્યાં સુધી પરબ્રહ્મ નહીં મળે, આ જગત નહીં ટળે. મન મોહ ટળે, મન મોહ ટળે, રામ મળે નિરમળ હરિજન ના સંગથી. બ્રહ્માનંદ સ્વામી જો, ઓહો, ઉર ગ્રંથિ ગળે, બધી આ વાસના ગ્રંથિ, અહમ ગ્રંથિ, કર્મ ગ્રંથિ, આ છે ને પાપ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, આ બધી ગ્રંથિઓ છે, સપ્ત ગ્રંથિઓ છે. એટલે તો પિતૃ પાછળ કથા કરી હોય ત્યારે સાત ગાંઠ નો વાંસડો બાંધે, વાંસ બાંધે, એ સપ્ત ગ્રંથિઓ છે. આ બધી કર્મ ગ્રંથિ, અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, સ્વભાવ ગ્રંથિ, આ બધું. ઉર ગ્રંથિ ગળે અવિદ્યાના આવરણ સર્વે નાશે અંગથી. તો સત્પુરુષોના સંગથી જાય બધી અવિદ્યાન ગ્રંથિઓ ગળી જાય. જો ફિરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે. કહે બ્રહ્માનંદ સંત માહી ભળે, સતસંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. અને વર્ણાશ્રમ ને આ બધા ધર્મો જરૂરી છે પણ એક હદ સુધી. જમરાળાના ગંગારામ બ્રાહ્મણ હતા ને, તો મહારાજે એમને કેરી ચૂસી ને આપી, શ્રીજી મહારાજે પોતે તો લઈ લીધી પણ ખાધી નહીં. વિચાર કરો, આ આપણને તમને એમ લાગે અતિશયોક્તિ છે, નથી, આવા બધા અમે જોયા છે અને જમાને જમાને હોય છે. એને વર્ણાશ્રમના આ ધર્મોને બહુ, પણ સંત મહિમા, સત્સંગ મહિમા સમજાયો હોય તો ભગવાનનું સ્વરૂપ સમજાય, સાધુઓનો મહિમા સમજાય, ચરણ રજને ચાટી જાય, નહીં તરીકે એ તો શું મેલ કહેવાય, બાકી આમ ચાટી જાય. સમજાય તો સમજાય બાપા, સાધનોનો જ્યાં સુધી ભરોસો હોય ત્યાં સુધી સંતનો ભરોસો એટલો ના આવે, ભગવાનનો એટલો ભરોસો ના આવે. તો મહારાજે કેરી ચૂસી નાખી, તો વિચાર કર્યો, લ્યો ગંગારામ જમો. ગંગારામ દવે જમ્યા નહીં. કેમ? શ્રીજી મહારાજને ભગવાન માન્યો પણ શ્રીજી મહારાજ તો કાઠીઓનું જમે, કોળીનું જમે, હે, આમ બ્રાહ્મણ ખરા પણ વટલાઈ ગયા, બધાયનું જમે, એટલે આપણે એમનું જમાય નહીં. એટલે જયારે સાધુ કરવાના થયા ત્યારે મહારાજ કે એનું નામ જ્ઞાન સ્વામી જ્ઞાનદાસ રાખશું. ગોપાળાનંદ સ્વામી કે ના મહારાજ, એનું નામ ધર્માનંદ રાખો, કારણ કે ધર્મ દ્રઢ છે. વિચાર કરો, એનું નામ ધર્માનંદ સ્વામી નામ રાખ્યું. સાધુ થઈ ગયા પછી નામ ધર્માનંદ રાખ્યું, જ્ઞાનાનંદ ન રાખ્યું. મહારાજે કહ્યું, ભગવાન તો જાણે છે ને બધું કેવડાવવા માટે, જ્ઞાનાનંદ રાખશું. ગોપાળાનંદ સ્વામી કે ના મહારાજ, એનું નામ ધર્માનંદ રાખો, એનો ધર્મ. અને પછી શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા, પછી આ બધું સંગેથી સમજાવ્યું, પછી પોક મૂકી મૂકીને ગોપાળાનંદ સ્વામીના ચરણમાં રડે, હું મૂર્ખો, મને કેરી આપી હતી, હું જીમો નહીં, હું જીમો નહીં, હવે આજ મને ક્યાં મળે, અને લે ગંગારામ, હું જીમું નહીં, હું મારે આજ ક્યાં લેવા દે, પતી ગયું ને. ત્યારે ભાઈ, એટલે તપ કરે, વ્રત કરે, અવળા થઈ જાય, સુકાઈને કોચલા જેવા થઈ જાય તોય સત્પુરુષોને સેવા વગર ભગવાન મળતો નથી. બહુ છે, ઘણું બધું છે ભાઈ. આ શબરી છે, એને શું કર્યું? મતંગ ઋષિ સાધુઓની ઋષિઓની સેવા જ કરીને રસ્તો વાળે, બધું આ કરે, સાફ કરે, એ જ કર્યું. રામને ગોતવા જવા પડ્યા, સામેથી આવ્યા લે. પણ આ આપણે ટાઢા કાન કરી સાંભળીએ છીએ, પણ આ કઈ સેવા કરવી એમ થાય? વ્હાઈટ કોલર જોબ જોઈએ. બહુ મોટી મોટી વાત છે. અને શબરીને રામ મળ્યા, મતંગની સેવા કરી, રાજી થયા. જાઓ શબરી, તમારે રામને ગોતવા નહીં પડે, રામ તમને ગોતીને આવશે. આ રાજી લ્યો. કારણ કે આપણને રામના એડ્રેસની ખબર નથી, પણ રામને આપણા એડ્રેસની ખબર છે. આ બધા બેઠા બેઠા ચર્ચા કર્યા રાખે એ ભાઈ, પણ હવે આપણને ક્યાં ભગવાનના એડ્રેસની ખબર છે? હરિ તારા નામ છે હજાર, કે નામે લખવી કંકતરી, મથુરામાં મોહન તું, ગોકુળમાં ગોવાળિયો, દ્વારિકામાં રાયરણ છોડ, કે નામે લખવી કંકોતરી, અરે નીત નીત બદલે મુકામ, કે નામે મુકામ પોસ્ટ ક્યાં કરવું? એટલે આપણને એના એડ્રેસની ખબર નથી, પણ એને આપણા એડ્રેસની ખબર છે. અને એ એડ્રેસ એને આપણું ક્યાં આવી જાય, ક્યારે મળવા આવે, કોઈ એવો રાજી થઈ જાય તો. એટલે જીવને ભાઈ આ ખાલી કેવા ખાતર નહીં, પણ લખી રાખવા જેવી વાત કરું છું. અહીંયાને પૂછી લેવું કે આપણા ઉપર જીવનમાં કોઈ સાધુનો રાજીપો છે? આ ક્વેશ્ચન સૂતા પહેલા પૂછી લેવું. કોઈ સાધુનો રાજી કર્યો છે કે બાકી રહી ગયું છે? જો બાકી રહી ગયું હોય તો હજી સાધના અધૂરી છે. કોઈ સાધુડો રાજી થયો છે? રાજી થયા હોય એવો આપણે કંઈક કર્યું છે, આપણને કોઈ એમ ઠર્યો છે? આપણે આ પૂછી લેવાનું જીવમાં. જો નથી થયું તો બહુ અધૂરું છે. તમને જે મન પડતો હોય, તમને પસંદ આવે એવું કઈ નથી. પસંદ એટલે સાચો, તમને શેરબજારમાં મદદ કરે એવાની વાત નથી. હા, તમારું 50-50 માલતું હોય, તમે કહો કે બહુ રાજી, તો રાજી જ હોય ને. પૂછવા જેવો પ્રશ્ન છે કે નહીં? કયો આટલી જો વાત શાસ્ત્રમાં, સંતોમાં, વચનામૃતમાં હોય તો આપણને ક્યારે કોઈ સાધુ રાજી થયો હોય, એવું થયું છે કે નહીં? ન થયું હોય તો કરવું જોઈએ. તમે બહુ વિચારશો ને આમાં, જે કોઈને આમ ખાલી હિંટ આપું છું, સાધુઓને એની પાસે કાંઈ ન લેવું હોય, પણ એને થોડો જીવ સારો જોતા હોય તો સામેથી બોલાવશે. પણ તોય મેં ઘણા જોયા, જાગતા નથી હોતા. ખબર નહીં એને હું સાધુ, એને મેં એને એમ હશે ને સાધુઓને ગરજ હશે એટલે બોલાવે છે, એવું હશે ને? એવું એ મનમાં ખબર નહીં એને હશે, કારણ વગરના શું કામ બોલાવે? એમ થાય કે જીવ સારો છે ને, જો આને આ જન્મે ભગવાનને મળી જાય તેનું કામ થઈ જાય, અને કોઈ કહેનારું નથી બીજું. હવે એ શું મનમાં સમજતા હોય તો એ જાણે, રામ જાણે. નિષ્કામ ભાવે સંભાળતા હોય એ તો એમણે પછી જોવાની વાત છે. પછી એને એની પોતાની જોબ હવે સંભાળવાની ને, આમણે આમની જોબ પૂરી કરી. પછી કઈ સાધુ છે તો ભેખતારી છે, તમારી વાંહે પૂંછડે થોડો ફર્યા કરે, પછી જાગવું હોય તો શેસુદ હોય તો પણ પળમાં જાગી જાય કે આને શું કાર લેવા દેવા, સંતોને છે આપણને યાદ કરે છે, આપણે કેમ યાદ ન કર્યો? થવો જોઈએ ને વિચાર, થવો જોઈએ ને આપણે કેમ યાદ ન કર્યો? એને તો એવું જ નથી કે તમને મળે તો જ એનું કલ્યાણ થાય કે હું ફલાણ હરિભ. બહુ વિચારવા જેવું છે, બધું કહેવા જાય એ અનુકૂળ ન પડે, પણ વિચારવું જોઈએ. આ બધા શાશ્વત વાત છે. આપણે તો સાધુને સંભાળીએ, પણ સાધુ આપણને સંભાળે બહુ મોટી વાત છે. અને એ જો આપણે ઝીલી લઈએ ને તો ભગવાન સંભાળે. સમજ કી બાત હૈ, ના સમજે વો બે સમજ હૈ. સમજ સમજ કી બાત હૈ, ના સમજે વો ના સમજે. રામ મળે બોલ સેવાથી. હરિઓમ હરિઓમ તત્સત છે. આપણે ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમના ગુરુ ગોપીનાથ દાસજી પુરાણી સ્વામી, એમનો પ્રસંગ કહું. વડતાલમાં અભ્યાસ કરતા સંસ્કૃતનો, અને એ વખતે 30-35 નંદ સંતો હયાત હતા.